सरस्वतीव्यासम्
ततो
जया मुदीरहे नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तम श्लोके भक्तिरा भवति नयेष्ठ किम्। ग्रंथराज श्रीमद्भागवतम स्कंद पहला अध्याय तीसरा और श्लोक संख्या 15। रूपं सह जगृहे मास्यं चाक्षुष उदिधि संप्लवे नावे आरोप्य मही मस्याम अपार व्यवस्थम मनुं। रूपं स जगृहे मास्यं चाक्षुषोदि संप्लवे नाव्यारोप्य महिमं
रूपं सजगृहे मात्स्यं
चाक्षुषोदति संप्लवे
इस प्रकार है। जब साक्षुष मनु के युग के बाद पूर्ण जल प्रलय हुआ और सारा जगत जल में डूब गया था, तब भगवान मछली मत्स्य के रूप में प्रकट हुए और वेवस्वत मनु को नाव में रखकर उनकी रक्षा की। तात्पर्य भागवत के मूल भाष्यकार श्रीपाद श्रीधर स्वामी ने मतानुसार प्रत्यक्ष मनु के बदलने पर सदैव प्रलय नहीं होता, फिर भी चाक्षुष मनु के कार्य काल में पश्चात यह प्रलय सत्यव्रत को अद्भुत लीला दिखाने के उद्देश्य किया गया, लेकिन श्री जीव गोस्वामी ने प्रामाणिक शास्त्रों विष्णु धर्मोत्तर मार्कंडेय पुराण हरिवंश आदि से निश्चित प्रमाण प्रस्तुत किए हैं कि प्रत्येक मनु के बाद प्रलय होता है। श्री विश्वनाथ चक्रवर्ती ने भी श्री जीव गोस्वामी का अनुमोदन किया है और भागवतामृत से प्रत्येक मनु के पश्चात ऐसे जल प्लावन के उदाहरण किए दिए हैं। इसलिए अतिरिक्त भगवान अपने भक्त सत्यव्रत पर विशेष अनुग्रह प्रदर्शित करने के लिए इस विशेष युग में स्वयं अवतरित हुए। ओम ज्ञानतिमिरानन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च त्रिरूपं सग्रजातं सवनुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसरितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितं पादाय कृष्णप्रसादाय श्रीमते भक्तिवेदान्तस्वामीति नाम्नि। नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विश्वसनीयवादी पाश्चात्यदेशधारिणे। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते। सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी कृष्णभानुसुते देवी प्रणमामि हरि प्रिये वंशाकल्पतरुभ्यस्य कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। वैराग्य भक्ति रसम प्रयत्न अप्राप्य मन भी स्वंदन कृपाबुद्धिर्य परदुःख दुःखी सनातनं प्रभुतमाश्रयामि सनातनं प्रभुतमाश्रयामि। हरे कृष्ण। तो यहाँ पर क्रम अनुसार श्रीमद् भागवत क्लास में सुनने के लिए आए जो भागवत प्रेमी श्रोताओं का स्वागत है। जो क्रम अनुसार श्रीमद् भागवत के प्रथम स्कंद के अनुसार तीसरा अध्याय के 15 नंबर के श्लोक के यहाँ कुर हम विवेचन करेंगे। आज यहाँ पर जो अध्याय चल रहे हैं, जो भगवान के जो अवतार हुए हैं, इस अवतार की बात सुत गोस्वामी बता रहे हैं। तो हमारा भाग्य है जैसे प्रभुपाद जी की और वैष्णव की कृपा है, जो भागवत का कथन है हमको हर रोज भागवत सुनना चाहिए। तो ऐसा हर रोज हमको भागवत सुनने मिलते हैं, ऐसा तो यहाँ पर आज कोई निश्चित भी नहीं था हमारे यहाँ बोलना। हमारे प्रेमी वैष्णव शास्त्र सर्व प्रभु और रमाय प्राण है रघुनायक जो सब हमारे प्रेमी भक्त है, बोले आके बोले बस बैठ जाए, ऐसा तो कुछ तैयारी भी नहीं किया है। लेकिन जो गुरु वैष्णव के पास जो हमने सुने हुए हैं, हम यहाँ पर इसको बतलाने का कुछ प्रयास करेंगे। तो भागवत जो ऐसा ग्रंथ है, आपको सबको पता है, भागवत ग्रंथ सुनने से हमारी भक्ति का पोषण होता है। जैसे भागवत में जैसे दूसरा अध्याय में दूसरा स्कंद में जो आता है अंतिम अध्याय में अत्र सर्ग विसर्ग जो 10 लक्षण है सब वस्तु इसमें भागवत में है, इसमें एक पोषण तत्व भी है। जैसे छठ स्कंद है, छठवा स्कंद में पोषण तत्व है जो भक्ति में हमारा पोषण होता है। ऐसे भागवत पूरा ग्रंथ है पोषण देते हैं, लेकिन इसमें जो हमारे टीकाकार वल्लभाचार्य हुए जो पृष्ठी मार्ग के, वो कहते हैं
इसने विभाजन किया है, जो हमारे पूरे भागवत है, भागवत का क्या क्या अंग है और इसमें क्या क्या वस्तु सुपाई है, तो इसमें पोषण तत्व की भी बात की है। तो इसी तरह जो भागवत हम सुनते हैं, पढ़ते हैं, तो निश्चित हमारी भगवान में मति लगता है और भगवान के पर प्रीति जगता है। ऐसे तो देखने में आया, आपको सबको पता है, भागवत ऐसा ग्रंथ है जो इसका स्मरण किया है, चिंतन किया है, मनन किया है, इसको तो फल मिलते हैं। और जो नहीं है, इसके पीछे भी भागवत बोलने में आता है, तो इसका भी मुक्ति और उद्धार होता है। जैसे पद्म पुराण, स्कंद पुराण, इसमें भागवत का महत्व है, इसमें से कई कथा आती है। तो भागवत जो है किसी के पीछे भी बोलते हैं इसका नाम लेके, तो इसको भी फल मिलते हैं। तो जिंदा सुनेंगे तो क्या बात ही रही। तो जैसे परीक्षित महाराज ने कई प्रश्न किए हैं और यहाँ पर जब कथा सुखदेव गोस्वामी बता रहे थे, तब यहाँ सुत जी भी थे, जो सुत गोस्वामी जो नैमिषारण्य में जो कथा बता रहे हैं। तो नैमिषारण्य में जब 88,000 ऋषि है, इसमें जो प्रधान मुख्य ऋषि है सोनक ऋषि, इसने कुछ प्रश्न किए हैं। जो 6 प्रश्न है, 6 प्रश्न अंतर्गत पूरा भागवत का विवेचन हुआ है। ऐसे तो भागवत हरिद्वार में जो सुक्ताल है इसमें हुआ है, सुखदेव गोस्वामी और परीक्षित के बीच में, लेकिन हमारे पास जो यहाँ पर लिपि पद्धति किए है, वो वेद व्यास जी ने नैमिषारण्य में जो कथा बताई थी, और वेद व्यास जी ने यहाँ पर लिपि पद्धति की है। हमको ज्ञात होना चाहिए हम जो भागवत पढ़ रहे हैं वो कहाँ पर प्रस्तुत हो रहा था। तो यहाँ कई प्रश्न है, इसमें एक प्रश्न भी है पूछा है, सबसे आपको पता है लास्ट प्रश्न पूछे, जब भगवान यहाँ पर पृथ्वी में लीला कर रहे थे तब धर्म किसके शरण में गए थे, वो भी पता आपको बता है, जो भागवत में बताया हुआ है। फिर भगवान स्वयं कृष्ण यहाँ पर क्यों प्रकट हुए, वसुदेव और देवकी के कुख में क्यों इसको आना पड़ा, ऐसे सब प्रश्न 6 प्रश्न पूछे हैं। तो इसके अंतर्गत भागवत का शुरुआत करते हुए सबसे पहले वेदव्यास जी ने जब मंगलाचरण किए, और बाद में जो सब ऋषि मुनि सब यज्ञ कर रहे थे, भूत भूतानी शब्द आया होगा भागवत में, सब यज्ञ कर रहे थे सुबह में से उठ जाते और शाम तक, इसलिए यज्ञ कर रहे थे कलयुग का हालचाल देख के, क्योंकि सब ऋषि को पता चले कि अभी युग कलयुग आने वाला है, तो सब ऋषि ने विचार किया युग बहुत, हाँ, जो लोग है इसको भक्ति नहीं देंगे, और जो अच्छे जो संस्कार है वो सब निकल जाएंगे। ऐसे तो मेरा इतना हिंदी भी अच्छा नहीं है, प्रयास कर रहा हूँ, क्योंकि हर रोज गुजराती बोलना रहता है यहाँ पर हमको, यहाँ पर सब हिंदी का अभ्यास ही नहीं है, लेकिन तो भी जो सुने हुए है वो मैं यहाँ प्रयास कर रहा हूँ। हिंदी में ऐसा कोई नहीं, लेकिन जो वो शब्द निकालता है वो नहीं निकल सकता है कोई, कोई क्या कोई अभ्यास नहीं ना, वो भी तैयारी भी नहीं किया, कुछ तैयारी किया होता तो पता भी चल जाता है क्या क्या शब्द का वर्ड। तो बहुत सारी बात है कि यहाँ सुध गोस्वामी ने जो प्रश्न पूछा से जे ऋषि, तो ये ऋषियों ने जब मन ने अंदर एक लानी ही थी, दुख हतो के कलयुग आवे छे, तो ये कलयुग आवे छे तो कलयुग बधाने परेशान करशे, दुखी करशे, तो एने माटे एने विचार करो के बधाने लोको अर्थात जे कलयुग ना लोको छे एने शांति मळे, सुख मळे, એટલે એને સહસ્ત્ર યુગ પર્યંત 1000 વર્ષ યજ્ઞ ચાલે એવો એને સંકલ્પ બધા વિચાર કર્યો અને બધા યજ્ઞ કરવા બેસી ગયા તમે. ચાલો કળિયુગ આવે છે તો યજ્ઞ કરવાનું ચાલુ કરી દઈએ. સવારમાં ઉઠી જાય, ભોરમાં સાધના સ્નાન કરીને ડાયરેક્ટ યજ્ઞ કરવા બેસી જતા. એટલા એને ખબર પડે કે જે હરિદ્વારમાં જે સુખદેવ ગોસ્વામી જે કથા સાંભળી છે એવા શુદ્ધ ગોસ્વામી અહીંયા આવે છે. તો એને બધાએ શું કર્યું, તરત જે યજ્ઞ કરતા હતા આ યજ્ઞ બંધ કરી દીધો. એને ખબર પડી કે વાસ્તવમાં કળિયુગની અંદર યજ્ઞ નહીં, ભગવાનની કથા છે, એ કથા એટલે કંઈ આવશે જ નહીં. તો એને શું કર્યું, કોઈ કોઈ ઋષિ તો અમુક અમુક ભક્ત બતાવે છે ક્યારેક ક્યારેક કે જે યજ્ઞ ચાલુ હતો તો શુદ્ધ ગોસ્વામીને ખબર પણ ન પડે એટલે માટી નાખી દીધી, ક્યાંય યજ્ઞ થતો તો એ ખબર જ ન પડે. અને કોઈ કોઈ ઋષિએ તો પેલા શું કર્યું, જ્યાં બાજુમાં તો કુવા હતા પાણીના, તો પાણી ફટાફટ લઈને આવ્યા અને તરત જે યજ્ઞ ચાલુ હતું બુજાવી દીધું. એને વિચાર કર્યો, જો ભાગવતની અંદર ભાગવત મોટો આ કળિયુગનો યજ્ઞ છે, એ જ હરિનામ સંકીર્તન જો ભગવાનને વિશે સાંભળવું જ એ મોટો યજ્ઞ આવે તો પછી આ નાના એવા યજ્ઞની હું. તો એને આ યજ્ઞ હોત તો ત્યાં તો એ બંધ કરી દીધું. અને એ જવાબ અંતર્ગત શુદ્ધ ગોસ્વામી ત્યાં બેસાડ્યા અને એનું બહુ સુંદર સ્વાગત કર્યું કે તમારી આયુષ્ય વધે. જુઓ એક બહુ સુંદર આમાં એક મેસેજ આપને મળે છે કે વક્તાને પણ શ્રોતા આશીર્વાદ આપે છે. અતિ જોવામાં આવે તો શ્રોતાને આશીર્વાદ દેવાના ન હોય, લેવાના હોય, પણ અહીંયા ઉલટું છે. તમે જુઓ બધા ઋષિઓ બધા કે છે તમારું કલ્યાણમય થાઓ, તમને ભગવાન સારી શક્તિ, એવા બહુ સુંદર આશીર્વાદ આપ્યા છે બધા ઋષિઓ. ઋષિઓના હૃદયની અંદર આશીર્વાદ નીકળ્યા શાને માટે નીકળ્યા પ્રશ્ન થાય. ઋષિઓના હૃદયમાંથી આશીર્વાદ નીકળ્યા કે એને એક ગ્લાની હતી કે બસ હવે ભગવાનની કથા સાંભળવી છે તો આપણામાં જેટલી વસ્તુ છે સારી એ આ વક્તાને આપી દેવી એટલે વક્તા આપને સાર ઓર સમજાવે, એ ભાવ હતો એને. એટલે એને એના જે ઋષિઓના હૃદયમાં જે આશીર્વાદ એ બધા વક્તાને આપી દીધા. અને વક્તા પણ સમર્થ હતા, કોઈ સાધારણ નહોતા, કારણ કે બલરામજીની કૃપાવાળા હતા. તમને બધાને ખબર છે કે રોમણસન ઋષિ હતા, એનો વધ બલરામજીએ કર્યો હતો અને બલરામજીએ બધા ઋષિઓને આશીર્વાદ આપ્યા હતા કે આ જે રોમણસેના પુત્ર જે સુતજી આવશે એ તમને ભાગવત કથા કહેશે. તો બલરામજીના કૃપા પાત્ર હતા, શિષ્ય હતા, એના પણ ગણી શકીએ. તો એને સુંદર ભગવાનના અવતારની કથા ત્રીજા જે અધ્યયની અંદર બતાવે છે. તો પ્રથમ તમને બધાને ખબર છે બ્રહ્માજીના જે સનાતન જે બ્રહ્મચર્ય અખંડમ, અખંડ જેને બ્રહ્મચાર્ય વ્રતનું પાલન કર્યું છે. ઇસકે પર ભી બહુ બડા ક્લાસ હૈ, જો સનત કુમાર કેસે ભક્ત હૈ. જોકે દેખો એ ચાર ઋષિ એસે છે, કુછ વસ્ત્ર કા ભી કુછ પાન નહીં થે. હા, ઇસકે વિષય મેં લિખને મેં આયે, સ્કંદ પુરાણ મેં ભી લિખે હૈ ઓર પદ્મ પુરાણ મેં તો બહુ લિખે હૈ. એ દિશા ઇસકી વેશભૂજા થી ઇસલી ઇસકા નામ થા દિગંબર. જે દિશા ચારો દિશા છે એ જ એની વેશા એટલે એના વસ્ત્ર હતા. અને ગમે ત્યારે ભગવાનના ધામમાં જઈએ કોઈ રોકટોક નહીં. આપણે જવું તો કેટલી મહેનત કરવી છે, હજી જાવી તો જાવી, હજી કંઈ નક્કી નથી, એટલું એટલું કરવી તો એ આપણું ફિક્સ નથી કે આપણે ભગવાનના ધામમાં જાવી જ છે. પણ છતાં આપણા બધા ભક્તો છે ને બહુ કૃપાળુ છે કે પ્રભુપાદજી કીધું છે ચાર નિયમના પાલન કરો, હોળામાળા કરો એટલે તમે ભગવાનના ધામમાં. અને આચાર્ય કે એટલે થઈ જાય, એમાં કંઈ ઓલું હોય નહીં, કારણ કે ભગવાનને એના શુદ્ધ ભક્તોની વાત માનવી પડે. કદાચ એમાં આપણામાં થોડો અવગુણ હશે ને, છતાં પણ જો એવા આચાર્ય સંત કૃપા કરે તો એ થઈ જાય. મધ્યલીલાની અંદર બહુ સુંદર કથા આવે છે, પ્રથમ અધ્યાય મધ્યલીલાનો. એમાં કૃષ્ણ કવિરાજ ગોસ્વામી બતાવે કથા કે એમાં પહેલા અધ્યાયની અંદર થોડું થોડું નિરૂપણ કર્યું છે કે ભગવાન ક્યાં ક્યાં જવાના છે. તો તમને બધાને ખબર છે ભગવાન જ્યારે સંન્યાસ લીધો, અર્થાત તમને ખબર આદિ લીલા છે એ નવદીપમાં છે જે લીલા થઈ, मध्यलीला भगवान ने भ्रमण कर्यो अने त्यार पछी अंत्यलीला से भगवान जगन्नाथपुरी मार्या। तो मध्यलीला नो जारे शुरुआत करे कृष्ण कविराज गोस्वामी त्यारे बहुत सुंदर वर्णन करे कि भगवान सौथी पहला शांति जे अद्वैत आचार्य रहता था त्यां गया शांतिपुर अने त्यांथी पछी भगवान नित्यानंद प्रभु साथे आवता आवता खीर चोरा गोपीनाथ रेमुना में गया। बाद में भगवान जो यहाँ पर दंड भंग लीला हुआ और बाद में जो भगवान आए यहाँ से जो साक्षी गोपाल और जगन्नाथपुरी आए ऐसी लीला है। तो जब पहला अध्याय चालू करते हैं तो संक्षेप में लीला बताते हैं, बाद में रूप सनातन को जो मिले है इसकी बहुत सुंदर कथा है। तो क्या एक ब्रह्मचारी का नाम था, वो मेरे को अभी नाम नहीं याद आता है। तो भगवान जब दक्षिण की यात्रा में निकले नहीं वो तो इसके साथ थे और दूसरा एक ब्रह्मचारी थे। और जब दक्षिण यात्रा आ गए फिर भी भगवान बोले मैं वृंदावन के लिए जाना है, फिर वृंदावन नहीं गए और कहां पर गए, रामकेली में गए और रामकेली में आ गए और वापस आ गए। तो ब्रह्मचारी का शब्द का यहां पर बात आ रही, इसलिए मेरे को इस मन की बात आ गई, मन में ये बात आ भी गई के जय ब्रह्मचारी नो नाम वास्ट वो अच्छा मत नाम अच्छा हारू छे नाम याद नहीं आवत। ये ब्रह्मचारी भगवान नो रस्तो मन में बनाई नाखो तो भगवान जरे ने जावाना हता तो जारी गाम ने अंदर रामकेली पहला ही गाम ने अंदर आया तो एने मन ने अंदर रस्तो बनाई नाखो कि मारे जवु छे भगवान चैतन्य महाप्रभु क्या क्या जावाना छे। तो राम के लिए सुधी रस्त बनाव पे मन ने अंदर आग रस्त जाते ना मन ने अंदर जो रस्त आग जाते ना तेरे बधाने कहवा लग्या कि भगवान वृंदावन न जावा चैतन्य महाप्रभु अँ आया है ये आपने बधाने कहसे कि मारे वृंदावन जावू है चैतन्य महाप्रभु वृंदावन नहीं जावा पाकू कन्फर्म है। भगवान जो चैतन्य महाप्रभु ने गया राम के लिए गया पास जगन्नाथपुरी में गया वृंदावन न गया त्यारे बहुत सुंदर रूप सनातन मळे छे। तमने बधाने खबर छे के रूप सनातन त्यारे दीक्षा थई गई थी। चैतन्य महाप्रभु कहे कि आज थी तमारा नाम रूप सनातन, तमे मारा पुरातन दास किंकर छो, त्यारे दीक्षा करी थी। एने कोई न्याय यज्ञ नहीं के अमे आपणे आ जे रीतना यज्ञ करवानी न्याय के जरूर नहोती, एने केवल डायरेक्ट न्याय आव्या ने तरत महाप्रभु एना नाम आपी दे कि आज थी तमारा नाम दबीर खास छे तो तमारो रूप તમારું સાકર મલિક તમારું સનાતન તે જ નામ આપી દીધા હતા। પણ ત્યારે એને આગળ જતા કારણ કે રૂપ ગોસ્વામી છે ને રૂપ ગોસ્વામી પત્ર વ્યવહાર ચાલુ હતો અતિ મેળા નહોતા ચૈતન્ય મહાપ્રભુને રૂપ ગોસ્વામી મેળા નહોતા પણ એને ખબર હતી કે ચૈતન્ય મહાપ્રભુ એક સાક્ષાત કૃષ્ણના અવતાર છે અને એને લીલા રૂપ ગોસ્વામી વિશે રૂપ ગોસ્વામીએ બધું ચૈતન્ય મહાપ્રભુ વિશે સાંભળ્યું હતું એટલે એ પત્ર વ્યવહાર ચાલુ હતો એનો। તો કઈ પત્રમાં એને જવાબ દીધા હતા ચૈતન્ય મહાપ્રભુએ હતા પણ જ્યારે જ્ઞાન મિલન થયું ત્યારે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે હે રૂપ, કારણ કે પછી દબેર ખાસ કઈ નથી કે રૂપ જ ડાયરેક્ટ કહે છે અને કહે છે કે મારી આરે તારો ઘણો વાર્તાલાભ છો છે અને રૂપ સમય ત્યારે કઈને આર્ત ભાવના પ્રાર્થના કરી કે હે પ્રભુ મારે તમારે હારે જ રહેવું છે। અત્યારે એક શ્લોક લખો ચૈતન્ય મહાપ્રભુએ, બહુ સુંદર શ્લોક છે। એ શ્લોકની અંદર કહે છે ચૈતન્ય મહાપ્રભુ કે તમે ભલે રાજ વહીવટ કાર્ય કરો પણ તમારે ચિંતન કૃષ્ણનું કરવું જોઈએ। જેવી રીતના કોઈ વ્યભિચારી સ્ત્રી હોય એ ઘેરે રહેતી હોય એના સાસુ એના સસરાની બધાની સેવા કરે પણ મન ક્યાં હોય, કૃષ્ણ જેનો જેનો જે અથવા એનો જે પતિ ધાર્યો હોય એનો એનો પ્રિયતમ એનું મન એમાં હોય, એવી જ રીતના એક ભક્તને પણ એનું ધ્યાન એટલે કે ને બ્રહ્મચારીનું અર્થ શું, જે બ્રહ્મમાં વિચરણ કરે એ। તો અમારે પણ કોઈ પણ ચાહે ગ્રહસ્થી હો ચાહે અવિવાહિત હો એને નિરંતર કૃષ્ણનું સ્મરણ ચિંતન કરવું જોઈએ, એને બ્રહ્મચારી। તો અહીંયા જે चार कुमार हता ब्रह्मा जी ना जा पुत्र हता ही ए निरंतर एटले अखंड ब्रह्मचारी निरंतर भगवान नु चिंतन करता बस बीजो नु कार्य ज नतो तो मने आ वात लीला याद आवी गई चैतन्य महाप्रभु जी ने शब्द कीधा था तो आपणे पण भक्तो ई ज चिंतन करवू जोईए કે નિરંતર ભગવાનનું ચિંતન મનન થાય એટલે તો કૃષ્ણ કવિરાજ ગોસ્વામીએ પણ નરેન્દ્ર સાથે ભજનમાં લખ્યું ને કે આપણા સડગોસ્વામીમાં એટલી કૃપા છે કે એનું નામ લેવાથી આપણી મનની ઈચ્છા પૂરી થાય અને પૂરી વાંછા થઈ જાય ઈચ્છા કે ને વાંછા પૂર્ણ હોય શ્રીરૂપ સનાતન ભટ્ટ રઘુનાથ શ્રી જીવ ગોપાલ ભટ્ટ દાસ રઘુનાથ એસાય ગોસાય કરી ચરણ વંદન જ્યાં હોય તે વિઘ્ન નાશ अभिष्ट पुराण सब विघ्न हमारा पूर्ण हो जाते नष्ट हो जाते इसलिए हमको हर रोज हमारे रूप गोस्वामी सनातन गोस्वामी को हर रोज तीन बार याद करना चाहिए क्योंकि विश्वनाथ चक्रवर्ती ठाकुर कहते हैं विश्वनाथ चक्रवर्ती ठाकुर कहते हैं ना अष्टत्रि संध्यम तो केवल क्या हमारा एक ही गुरु है ये परंपरा हमारा गुरु नहीं है पूरी परंपरा को याद करना चाहिए तीन बार ये इसका भाव मोड़ है दीक्षा दिया इतना एक गुरु की बात नहीं करते हैं इसको मनन चिंतन हम करेंगे तो हमारे परंपरा जो गुरु है सबको याद करना चाहिए तब हमारे हमको कृपा मिलती तई दरज कृपा मिले तो ये तो बहुत कथा छे पण एमां पछी बीजो अवतार शुकर जे भगवान जे हिरण्यकशिपुना नाना भाई हिरण्याक्षनो वध कर्यो અને ત્યાર પછી ત્રીજો અવતાર ભગવાને કપિલ કયા છે ત્રીજા અવતાર નારદ હા ત્રીજા અવતાર નારદ અને ચોથો અવતાર છે નર નારાયણ જો બદ્રીનાથ ને તપસ્યા કરતા હે પંચમ યહાં પર હે પંચમા પાંચમો અવતાર કપિલ તો ક્રમ અનુસાર યહાં પર પંદરમો જે અવતાર મત્સ્ય અવતાર બતાવે છે તો એની પણ બહુ સુંદર લીલા છે જે આઠમા સ્કંદમાં એન્ડમાં છે જે સત્યવ્રત મનુ થઈ ગયા તમને બધાને ખબર છે સૌદ મનુ છે અને મેં અને કાલ કુંડલ કૃષ્ણભાઈ બેઠા હતા તો એક બુક વાંચતો હતો તો એમાં લખ્યું હતું કે બ્રહ્માજીના કેટલા વર્ષ છે અત્યારે તો જોવામાં આવે તો અત્યારે કેટલામાં મનુ હાલે છે સાતમાં મનુ એટલે એમ કીધું બ્રહ્માજીની 50 થઈ ગઈ છે 51મું વર્ષ હાલે છે બ્રહ્માજીનું કારણ કે સાત મનુ તો આ હો ગયે ને થઈ ગયા છે તો 51મું વર્ષ એનું હાલે છે બ્રહ્માજીનું તો જે આ મનુ છે જે સત્યવ્રત વ્રત મનુ એમાં ભગવાન કારણ કે ભગવાન મન્વંતર અવતાર પણ લેશે જેવી રીતના હરિ અવતાર જે ગજેન્દ્રને જે ચોથો મનુ છે એ મનુની રક્ષા કરવા માટે અને ગજેન્દ્રની રક્ષા કરવા માટે ભગવાન હરિ અવતાર લીધો અને ત્યાર પછી સમુદ્ર મંથન કથા તમને બધાને ખબર છે એમાં ભગવાને અજિત અવતાર લીધો હતો અને એક ભગવાનનો આમાં અવતાર આવશે યજ્ઞ અવતાર પણ એ પણ જે મનુની રક્ષા કરવા માટે અવતાર લીધો હતો ભગવાને તો એવી જ રીતના અહીંયા મત્સ્ય અવતાર છે એ પણ એક સુંદર અવતાર ભગવાનની એક લીલા છે જો ભગવાન એના ભક્ત માટે શું શું નથી બનતા ભગવાન કહે છે મારો શુદ્ધ ભક્ત થઈ જાય ને એને માટે મારે ભલે અતિ જોવામાં ડુકર છે વરાહ એક જોવા માટે નિમ્ન પ્રાણી છે એને જોવી તો આપને કે આપણી પાસેમાં હુગ ચડે ન ગમે ગમે પણ ભગવાન એના ભક્તની રક્ષા કરવા માટે વરાહ પણ બને એક માછલી પણ બને અને એક રથના ડ્રાઈવર પણ બને એક રથનો ડ્રાઈવર સારથી હતો એક સૂત્રનું કામ છે પણ ભગવાન એ પણ બની ગયા અર્જુનના તો વાત એ છે કે જો શુદ્ધ ભક્ત બને તો શુદ્ધ ભક્તની મનોકામના ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન ગમે એવું રૂપ ધારણ કરે તો સત્યવ્રત મુનિ શુદ્ધ ભક્ત હતા અને પ્રલય થવાનો થોડો સમય હતો ટાઈમ પણ થોડોક સમય બાકી હતો ત્યારે ભગવાન વિચાર કર્યો મારા શુદ્ધ ભક્ત છે સપ્ત ઋષિને બસાવા છે અને વેદને બસાવા છે. તો ભગવાન એક જ્યારે જે આ સત્યવ્રત મુનિ હતા એ મુનિ ત્યાં ગયા સમુદ્ર પાસે, અને ત્યાં ગયા તો એક કહે છે ત્યાં સમુદ્ર, કારણ કે સમુદ્ર તીર્થ છે, એનું વર્ણન સમુદ્રનું શેમાં થયું છે, તીર્થમાં. અમારે ગુરુ મહારાજ બતાવે ગમે ત્યારે સમુદ્ર પાસે જાઓ તો એને કમસે કમ તમે સ્નાન ન કરો તો કાંઈ નહીં, પણ એને પ્રણામ તો કરવા જ જોઈએ, કારણ કે બધી નદીઓ એની અંદર સમાવેત થાય છે. હા, તો મોટા તીર્થ સમુદ્ર છે. હા, અને આપણે છે ને ઘણા તર્પણ કરે છે સમુદ્રમાં, ને હોવું જોઈએ, શ્રાદ્ધ પણ સમુદ્ર કિનારે થાય છે, એવું નથી, કારણ કે બધા તીર્થ એમાં સમાવી છે. તો સમુદ્ર પાસે ગયા અને ત્યાં દેતા સૂર્યને, કોઈ ભક્ત કે સૂર્યને જે અંજલિ દેવામાં આવે સવારમાં જળની, તો દેતા હતા, તો એક મછલી એમાં આવી, નાની એવી મછલી, પણ એ નાની એવી મછલી કઈક બોલી, અતિ માછલી બોલે નહીં, પણ ભગવાન સ્વયં છે, અવતાર લેવો છે ને, તો કઈક મેસેજ આપે છે, કઈક કે છે કે બચાવો બચાવો, નાના રૂપમાં એ બોલે છે મને બચાવો બચાવો. અને પહેલાના જે રાજાઓ મહારાજાઓ હતા ને એ બધા પ્રાણીઓની પક્ષીઓની ભાષા જાણતા હતા. અરે પરીક્ષિત સુધીની વાત છે, આપણા જે પાંડવના પુત્ર થયા, હા પૌત્ર, પરીક્ષિત ન્યા સુધીની વાત છે કે જે પક્ષી બધા જે બોલતા ને એ ઋષિઓ, મને ઋષિઓ અને રાજાઓ બધા જાણતા હતા. અને તમને ઓલી કથા તો ખબર છે, ખબર છે જે કઈ કઈ ના પિતા અશ્વપતિ, એની કથા સાંભળી છે? નથી સાંભળી? બહુ સારી કથા છે. એકવાર અશ્વપતિ જે કઈ કઈ ના પિતા છે, પ્રસાદ લેવા બેઠા હતા, તો એ બધા પશુ પક્ષી પ્રાણીની બધીની ભાષા જાણે, તો પ્રસાદ લેતા હતા તો એમાં છીટી કીડી નીકળી, તો તમને ખબર છે કીડીનો સ્વભાવ હોય, કીડી કીડી સામે મળે એટલે મોઢું મળે ને રામ રામ બોલે, આપને ખબર નથી શું બોલે, બોલે કઈક એના એની ભાષામાં બોલતા છે, તો એ કઈક મળી એટલે બોલ્યા, તો રાજા જાણી ગયા કે હું બોલ્યા છે, તો એને આમ થોડુંક હસવું આવી ગયું, દાંત આવી ગયું. ન્યાય કઈ કઈ ના માતા પણ બેઠા હતા કે સ્વામી તમે દાંત કેમ કાઢ્યા કે મને કયો, અને એ રાજાને પાછો વરદાન સાથે શ્રાપ પણ હતો કે જો તમે આ બધી ભાષા જાણો છો અને જમે જે મૂંગા પ્રાણીઓ જે બોલ્યા હોય એ તમે જાણે જો બીજાને તમે કયો તો તમારું મૃત્યુ થશે, એટલે બીજાને કઈ ન કહેવાય, કેવલ અપને આપ આનંદ લઈ શકતા હતા. તો કે હવે કહેવાનું થતું ને જો આને કહો તો મારું મૃત્યુ થશે, ભલે પત્ની હોય તો શું છે કે કહેવાનું થતું, પણ ત્રણ હઠ છે ને બહુ પ્રખ્યાત છે, ખબર છે ને ત્રણ હઠ, એક સ્ત્રી હઠ, રાજહઠ અને બાલહઠ. આ હઠ કરે એટલે બધે પૂરું થઈ ગયું, તો આ તો સ્ત્રી એટલે સ્ત્રી હઠ કરી. તો હવે કે મને બતાવો જ તે, પણ આને કીધું મારે કેમ બતાવવું, ને પછી એને મનમાં વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, હવે આને બતાવવું પડશે, આ માનશે નહીં, અને રાજા મોટા મોટા રાજા થઈ જાય પણ એના મુગટ તો સ્ત્રીના ક્ષણમાં જ રહેશે. જો તમે બધા સાંભળ્યું ને ઉત્તમપાદ ભૂમંડળના રાજા પણ ઈશારે આવતા હતા, કે નહીં એને ખોળામાં બિહારવા નહીં થાય, ન બિહારે. કથાઓ ઘણી આવે છે, રાજા દશરથ કેટલું નામ સુંદર, પણ કઈ કઈ એના માનવી પડી વાત, તમે બધી વાત જાણો છો. તો હવે કે અહીંયા મરવું કરતા કાશીમાં મરવું સારું, કમસે કમ મુક્તિ તો થાય, અહીંયા રાજમાં મરવું કે આપણી ભલે હાર થાય છે, તો એને વિચાર કર્યો કાશીમાં કમસે કમ આપણે મરીશું તો કૃષ્ણ શિવજી ત્યાં રામ નામ બોલે અને આપણી મુક્તિ તો કમસે કમ થાય. હાલો કે બીજું હું અહીંયા નહીં કહું, પણ કાશીમાં કહે એ વાત, કીડી જે બે બોલી હું બોલી એ સાંભળવી તો કાશીમાં જવું પડશે ઠેઠ. તો વિમાન લઈ નીકળ્યા, તો જાતા તો વસ્તમાં જંગલ આવ્યું, જંગલમાં એને જોયું એક બકરો અને બકરી કઈક ઝઘડતા હતા, અને આ તો બધી ભાષા જાણતા હતા. બકરી કહેતી હતી કે ઓલા કુવા પાસે જે ઘાસ છે ને ઈ માર્ક હાઉસ, જે કુવાની ફરતું જે ઘાસ છે એ લીલું લીલું ઘાસ ખાવું, ભૂકું ખાવું. બકરો સમજાતો હતો એને, એને કહે ભાઈ એ કુવો છે, ત્યાં જાઓ તો હું પડી જાઉં, મારું મૃત્યુ થાય. પણ માનતી જ નહોતી. અને આ વાત બધા અશ્વપતિ વિમાન લઈને જતા હતા, વિમાન લઈને એ સાંભળે. અને પછી બકરાને દાય છેડી, થોડીક કે ને આપણે રિવેશ ગાડી લીધી પાછો, અને પાછો લઈને બકરો ઢીક લે, ખબર પડે ને તમને એમાં. હા એને ગુજરાતીમાં આવી રીતના સમજાય બધી. અને બે સિંગ માર્યા પછી કે શું કહેતી કે નથી લીલું ઘાસ ખવડાવું. આ બધી ભાષા અશ્વપતિ સાંભળે. અને આ કથા સાંભળી અને પછી બકરો બોલ્યો હતો કે હું કઈ નથી અશ્વપતિ કે કાશી મરવા હાલું એના પત્ની ને તેમ બોલ્યો. ત્યાં તો ઓલા ને આંખ ખુલી ગઈ કે આ હું ક્યાં લાયું, અહીંયા પેપર વગેરે આ કેમ આવી ગયું. તરત વિમાન ઉભું રાખ્યું એને અશ્વપતિ, એવું થયું કે હવે તું શું કહેતી કે તારી કીડીની વાત સાંભળવી. એક દીદી હરખાઈ ની ઈધરે બજા, પછી કે હવે કઈ નહીં કે જે કયો હવે નથી સાંભળી વાત હાલ કે પાછી. તો મેં બાદ કરાતા બાદ કરતા કે પેલા ઋષિ મુનિઓ બધા હતા ને એ બધા પશુ પક્ષીની રાજસ્વી બધા એ વાત જાણતા હતા. અત્યારે કલયુગમાં પણ મેં એવું નામ સાંભળ્યું છે એક બે ઋષિઓના હજી કે એ કંઈક પક્ષીઓની ભાષા જાણે છે પણ આપને બતાવે નહીં, એ મૌન ધારણ કરીને બેઠા છે. એ જાણે છે હું થવાનું છે, કારણ કે દેખો આપણા શાસ્ત્રના જે નક્ષત્ર છે, હા એ નક્ષત્ર અનુસાર સંસાર હાલે છે. જેવી રીતના સંસાર એટલે ક્યારે ક્યારે વરસાદ થશે, ક્યારે દુષ્કાળ પડશે, એ નક્ષત્ર એ બતાવી દે છે કે શું થવાનું, કેવું વરસ થવાનું, હે વરસાદ થવાનો નથી, બધું નક્ષત્ર બતાવે છે. એ પંચાંગ ઉપરથી આ બધી હા આ ધારણા થાય છે. તો એ ઋષિ મુનિઓ બધી જાણે છે અમુક, પણ અમુક મૌન બેઠા છે. ઠીક છે, આમાં કીધા જેવું નથી. અને જો સત્ય બતાવી દે તોય પણ વાંધો છે. એટલે અમુક ઋષિ બધું જાણતા હોય ને તો નથી બતાવતું. તો આ ઋષિ આ તો વાત આવી સત્યવ્રત જાણતા હતા. અને મછલી બોલી કે મને બચાવો, કઈ વાંધો નહીં કે હાલ કે લઈ જાઓ. તો એને એક થોડા એવા જળની અંદર એને રાજ્યની અંદર લઈ ગયા. બપોર પછી પાસે માછલી પાસે ગયા તો મોટી માછલી બની ગઈ, રાડું નાખવા લાગી મને આ પાણી ઓછું પડે છે. રાજ્યની અંદર બોલવા લાગી મને આ પાણી ઓછું પડે છે. તો એને સત્યવ્રતજી તો રાજા હતા, તો એક નાનું એવું તળાવ બનાવી દીધું. સવાર પડ્યું કે હજી મને આ પાણી ઓછું પડે છે. રાતોરાતનો બહુ મોટું મચ્છર કે ને માછલી બની ગઈ. અને પછી સુંદર એનો વાર્તાલાપ થયો છે, જો કે એ કથા આવશે ત્યારે આમાં આગળ વધે. ટાઈમ થઈ ગયો છે કારણ કે હું આજે મોડો આવ્યો અને એમાં આગળ નવ ઉપર વાગી ગયા છે. અને ત્યારે એ સંવાદમાં કહે છે કે હું વૈદ્યની રક્ષા કરવા માટે, ભગવાન કહે છે વૈદ્યની રક્ષા કરવા માટે તો મારા ભક્ત છો અને સપ્ત ઋષિની આ ત્રણોની રક્ષા કરવા માટે આ મેં મત્સ્યરૂપ અત્યારે તમારી સામે ધારણ કર્યું છે. આજથી તે થોડા દિવસોની અંદર એ પ્રલય થશે અને ત્યારે એ જળની અંદર એક સુંદર નૌકા આવશે અને તે મેં સુંદર મત્સ્યરૂપ હું ધારણ કરાય ભગવાન કહે છે ત્યારે. અને એ નૌકાની જે રસ્સી છે એ દોડું મારા સિંહ હારે બાંધી દઈએ અને એમાં સપ્ત ઋષિ અને જેટલા બધા વેદ છે એ વેદનું એ નીચોડ અથવા જે ગ્રંથ છે એને શું કહે પોટલું એને બાંધીને એ નાવની અંદર તમે બધા બેસી જજો અને ત્યારે આ આ જે સૃષ્ટિની અંદર તમારી આ રક્ષા થશે. સત્યવ્રત મુનિને આવી રીતના મત્સ્ય અવતારે રક્ષા કરી હતી. તો ભગવાનનું મત્સ્ય અવતારનું પ્રયોજન એ થયું, એ હતું અહીંયા આવવાનું કે વેદ ઋષિ અને એના શુદ્ધ ભક્ત સત્યવ્રત જે મનુ છે એને બચાવવાનું. તો આગળ સુંદર કથા આવશે. તો કે આની ઉપર મેં કંઈ જાજુ ચિંતન મનન કર્યું નહોતું, પણ જે થોડુંક મગજમાં બુદ્ધિમાં આવ્યું એ મેં તમને બતાવ્યું. એમાં કંઈક ગલતી તો ભૂલ હશે જ, તમે વૈષ્ણવ છો. પણ એક વાત છે, આપણે બધા ભક્તો બેઠા છીએ, મને એક બહુ વાત બહુ સુંદર એ રૂપ સનાતની લાગી છે. પણ એ જ્યારે દીક્ષા આપી ત્યાર પછી પ્રભુપાદ જે એક પરપોટ લખ્યું છે એક પતાનું, એ જરૂર તમે વાંચજો. એ પરપોટમાં પ્રભુપાદ કહે છે કે કેવા વૈષ્ણવ હોવા જોઈએ, કેવી રીતના કોણ દીક્ષિત છે. બહુ સુંદર એક પતાનું પરપોટ લખ્યું છે. એક પરપોટ એક પ્રભુપાદની જો મધ્ય લીલા હૈ, ઇસકે શાયદ 209 કા જો પૈયાર ઇસકે બાદ પરપોટ લિખા હૈ. તો એ પરપોટ મેં આપ પઢીએ, બહુ સુંદર પરપોટ લિખા હૈ પ્રભુપાદજી. इसका विवेचन तो अभी नहीं करेंगे, तो ये परपोट सब पढ़िए. प्रभुपाद जी हमारे लिए क्या कहते हैं, हम प्रभुपाद जी कहते हैं मंदिर में सबको, भक्त में वैष्णव किसको कहते हैं, कहते हैं सब ड्रेस से वैष्णव नहीं हो जाते. प्रभुपाद जी संस्था में ऐसे कई कहते हैं हम वैष्णव है, ड्रेस से नहीं होते हैं, लेकिन वैष्णव होते हैं और कभी ईर्षा द्वेष रखते नहीं है. मैं परसों दिन पढ़ रहा था तो बहुत बात आई, इसलिए मैं बताया. तो हमारे लिए बहुत ये उपाध्य है परपोट. प्रभुपाद जी कहते ये परपोट समझ गया तो आपका भक्ति लाइन सार्थक हो गया. तो बहुत सार बताए तो आप ये पढ़ सकते हैं. हरे कृष्ण जगन्नाथ बलभद्र सुभद्रा मैया की, ग्रंथरा श्रीमद भागवतम की गौर प्रेमानंदी.